તારીખ 4/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 34 અને 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29.
ધર્મ કાર્યોમાં વધારે ઉત્સાહ કુદરતી વસ્તુ છે. જ્યાં જેને અનુરાગ વિશેષ હોય ત્યાં તેનો ઉત્સાહ વધે છે. પ્રસંગ આવતા એ ઉત્સાહ એનો અવશ્ય વધે વધીને મળે. એ રીતે મોક્ષ માર્ગમાં આવનાર મોક્ષજીવી સમજે જ વૃત્તિ આ પ્રકારની હોય છે એની યોગ્યતા નિર્દેશ મોક્ષજીવો પોતાના પરિણામ ઉપર પોતાની યોગ્યતાને વિચારવી જોઈએ અને એમ વિચારવું જોઈએ કે જ્યાં સુધી પુણ્યપાપના વિષયમાં પણ આટલો ફેરફાર થાય નિશ્ચય ધર્મ સદ્ધર્મને અંગીકાર કરવાની યોગ્યતા તો આવવાની જ છે. એટલે એ સત્પુરુષના અવસ્થાના વિષયમાં પણ શ્રીમદ્ધિએ 416 નંબરના પત્રમાં એવી છે પરિવાર આદિ કરતા દેવગુરુ શાસ્ત્રને જેને ઓછી અનુરાગ વૃત્તિ હોય છે, ઓછો રાગ હોય છે, પરિવાર પ્રત્યે વિશેષ અધિક રાગ હોય એ સત્પુરુષને ઓળખી શકતો નથી. આત્માને ઓળખો તો જે ત્રણ કારણો લીધા છે હું સમજું છું અને ગ્રસ્તાદી કાર્યોમાં વિશેષ રાગ અને માન અપમાન નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. ઘણું કરીને એમને પદ્ધતિ છે વ્યસ્તતા અને ભાષાની મૃદુતા જણાવે ઘણું કરીને દોષ ઘણું કરીને આવે છે. એનો અર્થ એ ઘણું કરીને આમે હોય ને પાછું બીજી રીતે પણ હોય નિયમ બદલે એક તો હું જાણું છું હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે એવું કારણ છે. માનનું એક કારણ વાર્તા હોય શોષણ એટલું જાણતા નથી હું અથવા હું પણ સમજું છું અથવા સમજવાની જિજ્ઞાસાના કાળમાં જિજ્ઞાસા વૃત્તિના સ્થાને તે જે સમજ્યો છે એ વિષય સાથે એની મુખ્યતા સાથે પોતે વિચારની ભૂમિકામાં ઊભો રહી જાય તો પણ એને કહેવા ધારે છે જ્ઞાની જે કહેવા ધારે છે એ વાત એની સમજમાં ના આવે. અથવા કોઈ પ્રશ્ન એમ પૂછે આના પ્રકાર બને છે અને પોતે ધારેલા ઉત્તરની અપેક્ષા રાખે તો ઉત્તર તો મને ખબર છે અને આ ઉત્તર આપશે બીજો ઉત્તર આપશે નહીં એવો એક પહેલેથી અભિપ્રાય માટે પ્રશ્ન કરે છે. ખરેખર તો જિજ્ઞાસા પોતાને છે કુતૂહલ છે અથવા એવા તર્ક ઉપર વિશ્વાસ છે પ્રશ્નની પ્રવૃત્તિ કરે અને એ બીજી અપેક્ષાથી પણ ઉત્તર આવે છે એના ઉપર ખ્યાલ ન જાય કે મારી યોગ્યતા જોઈને આ ઉત્તર આવતો છે એને પોતાના અપેક્ષિત સમાધાન ન મળે છે બરાબર લાગે નહીં કાંઈ બરાબર એવી રીતે પોતે સમજે છે મુખ્યતા રાખે ભાવ સમજવાનો અવકાશ બીજું પરિગ્રહાદિને વિશે જ્ઞાની પુરુષ પર રાજ કરતા પણ વિશેષ રાજ આ બોલાઈને લાગુ પડે છે. દુર્ગોશ્રીના 34 નંબરના બોલમાં પરિગ્રહાદિકને વિશે પરિગ્રહ ઘર કુટુંબ પરિવાર પ્રસંગો સંસારના એ બધો એ આદિકને વિશે જ્ઞાની પુરુષ કરતા પણ વિશેષ રાજ વિશેષ વિચાર એ કરવા યોગ્ય છે કે જ્ઞાની તો પ્રગટ છે જેને સત પ્રગટ છે એવા સજીવન મૂર્તિ પ્રગટ છે અને આત્માનો જે સ્વભાવ છે અવ્યક્ત સામસ્વરૂપ પ્રગટ છે. જો પ્રગટ સત્ય વિષયમાં પ્રસંગમાં પણ પોતે નિષ્ફળ જાય છે ઓળખવામાં આત્માને ઓળખું તો વાત નહીં, દૂરની વાત છે. સ્વરૂપ નિર્ણયનો પ્રસંગ આવતો પછી ત્રીજું લીધું છે લોક ભય અપમાન ભય અકીર્તિ ભયને લીધે નાનેથી વિમુખ રહેવું અથવા જેટલું વિજ્ઞાનવિદ થવું જોઈએ જેટલું વિજ્ઞાનવિદ ન થવાય એટલે અત્યંત ભક્તિથી વિજ્ઞાનવિદ થવું જોઈએ તેવું ન થવાય. ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીનો સંસર્ગ સંપર્ક થવા સંયોગ થવા છતાં એને અજાણ્યો રાખે છે એ અજાણ રહી જાય છે. પછી એને અનેક પ્રકારની કલ્પના ઉઠે છે અને સ્વચ્છ ત્યાંથી શરૂ થાય છે એ વાત નીચે. એટલે વ્યવહારના વિષયમાં નિશ્ચય સાથે ત્યાં પ્રયોજનનો સંબંધ છે એ વાત પણ અહીંથી નીકળે છે. મર્યાદા છે એ મર્યાદામાં ન પ્રવેશ કરે તો આગળની ભૂમિકામાં પ્રવેશ કરવાનો કોઈ અવસર હતો કૃષ્ણ ઉપસ્થિત નથી થતો. હા ઘણી વ્યાપકતા આવી જાય પોતાની જરૂરિયાતોનો સવાલ નિરાશની જરૂરિયાત હોય અનેક પ્રકારની જરૂરિયાત આ પણ જોઈએ આ પણ જોઈએ આ પણ જોઈએ તો એ રીતે એ પણ પાક કાર્ય મુખ્યતા છે. વર્ષોથી કોઈને 5-10 કોઈને 20-25-30-40 વર્ષોથી આવો અધ્યાત્મનો વિષય મળવા છતાં કેમ કાર્ય સિદ્ધિ નથી થતી આ પ્રશ્નનો ઉત્તર છે કે આવા અનેક પ્રકારના પ્રાથમિક ભૂમિકાના જે દોષ હોય છે તે દોષની તો જીવને છોડે નહીં, એ દોષનો ત્યાગ કરી શકે નહીં અને ઉર્ધ્વ ભૂમિકાની અપેક્ષા રાખે કે આવી સરસ વાત છે આપણને મળી જાય તો સારું, આપણને પ્રાપ્ત થઈ જાય તો સારું, તો એથી કંઈ એની પ્રાપ્તિ થતી નથી. એટલે કેટલીક વાતો ગુરુદેવશ્રીએ એવી કરી છે કે જે પોતે મેળવી શકે મોક્ષનું જીવ અને એ જાતનો ફેરફાર કરી શકે પોતાની પરિણતિની અંદર પરિણામ એવા ફેરફાર થાય તો જ એને આગળની ભૂમિકામાં પ્રવેશ કરવાનું બને છે. એનો વિસ્તાર તો ઘણો છે. પોતાની જરૂરિયાતોમાં પણ એને એ વિચાર આવે કે મારે આની શું જરૂર છે, મારે આની શું જરૂર છે, એના બદલે હું ધર્મ કાર્યમાં નો ઉપયોગ કરું. એ રીતે એને વિચાર આવે. કાર્ય કેટલું થાય એ બીજો વિષય છે, પણ એની વિચારની ભૂમિકા એવી જોવાય કે એનો વિશેષ અનુરાગ ધર્મ ને ધર્મના નિમિત્તો પ્રત્યે છે, સંસાર ને સંસારના નિમિત્તો પ્રત્યે છે. એને આ ધર્મની દિશા બાજુ વળવાનું એક દિશા સૂચન છે કે આવો જીવ આ દિશા આગમાં આવી શકશે, આ દિશામાં પ્રગતિ કરી શકશે, બીજો જીવ પ્રગતિ કરી શકશે એમાં નહીં. એ કારણ છે. ધર્મ કાર્યો એટલે દેવ ગુરુ શાસ્ત્ર સંબંધીના જે સમર્પણના કુદરતી ઉદય આવે છે, પ્રતિષ્ઠાઓ થાય છે, જે મંદિરો થાય છે, શાસ્ત્ર પ્રકાશન થાય છે, એ રીતે અનેક પ્રકારના જે દેવગુરુ શાસ્ત્ર સંબંધિત કાર્યો છે એ કાર્યોની અંદર પોતાને સમર્પણનો ભાવ આવી મોક્ષની યોગ્યતામાં એવા વિના યથાર્થ યોગ્યતા હોય ત્યારે મજા આવે. ચોત્રીસ પાંત્રીસ આમ એક ન્યાય એમ કહેવાય કે આ ધર્મ છે એમાં બાહ્ય સાધનની કોઈ અપેક્ષા નથી, અથવા એ પણ પૈસો ખર્ચાવીના આત્મામાં અંદર ઉતરવાનું આ કાર્ય છે. પણ બીજી બાજુ મમત્વ એને પૂરેપૂરું છોડાવે છે, અભિપ્રાયથી મમત્વ છોડાવે છે, અભિપ્રાયથી તો છોડાવે છે. કેમ કે તમે એક શુદ્ધ સદા રૂપી એમ શ્રદ્ધામાં લેવું છે જ્ઞાન દર્શનમય, એનો અર્થ છે બીજા લગવાડ વાળો તો નથી. બીજું એમને પ્રાપ્ત હોય ને એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ક્યાંથી આવશે? એક જ્ઞાનમાં બે તરવાર સમાથી જેની શ્રદ્ધામાં એકલો શુદ્ધાત્મા આવે છે એ જુદો પડી જાય છે, ભિન્ન પડી જાય છે. એનો અર્થ છે આ જગતમાં એક પરમાણુ પણ મારું નથી. પરમાણુ મારું નથી કહેવાનું સહેલું છે, પણ પ્રાપ્ત સંયોગોમાં ઉદયની અંદર ઉદય પરિણામમાં એ વાત જોર કરે, મુક્તતા એની આવે ત્યારે દિશા બદલાય છે. ત્યાં સુધી જીવની બહિર્મુખની દિશા બદલાતી નથી. બાહ્ય પદાર્થોમાં સુખ વાસે છે ત્યાં સુધી રસ આવે છે, રસ આવે છે ત્યાં સુધી બહિર્મુખ પણ છૂટી શકે એ કોઈ રીતે બની શકતો નથી. પછી તો જે જેટલા બીજા આનુષંગિક પરિગ્રહાદિકને વિશે મુખ્યતા થવાનું કારણ પોતાની સુખબુદ્ધિને કારણે અને પોતાના રસને કારણે એ બધા પ્રકાર ઉત્પન્ન થાય છે એમ બને છે. હા, હિન્દુસ્તાન અજાણ છે. હિન્દુસ્તાનમાં તો એવી અફવા ચાલી કે કાનજી સ્વામી તો નિશ્ચયનો જ ઉપદેશ આપતા, નિશ્ચયની જ વાત કરતા, વ્યવહારની વાત ક્યાં કરે છે એમ કહેતા લોકો. પણ વ્યવહારના એવા સુંદર ન્યાય વાયપા છે કે એવા ન્યાયો બીજા આપી શકે કે કેમ એ પણ એક સવાલ છે. એવા સુંદર ન્યાયો આપ્યા છે. અને ગૌ શરૂઆતના પ્રવચનો વાંચો તો મુમુક્ષુની યથાર્થ ભૂમિકા ઉપર ગુરુદેવને ઘણા અન્યાયોથી, ઘણા પડખેથી, અનેક જુદી જુદી વાતો બહુ નીકળેલી છે. બહુ શરૂઆતના આત્મધર્મ લે તો બધું આવે, એ કેવા કેવા પરિણામની અંદર ચિહ્નો હોય, કેવા કેવા ફેરફારો થઈ જાય, ત્યારે એમ સમજવું કે હવે આ જીવ આ ધર્મને આ આત્માને ગ્રહણ કરવાને યોગ્ય થયો છે. ઘણી વાતો આ પુસ્તકમાં એ વાત ક્યાંક ક્યાંક આવશે, આવે છે, કેમ કે એમને જૂના પ્રવચનો આ સિલેક્શન લીધા છે. હા, એ તો એની લાઈનમાં એવા હોય જ કાઢી શકે ને. જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સત સ્વરૂપ ભગવાન નિર્વિનાયક આત્માના આશ્રય જતા નિર્વિકલ સમ્યક દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ, અંશ એટલે આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. એવી વાત અપેક્ષિત છે કે એની પૂર્વ ભૂમિકાની યોગ્યતા આવ્યા પછી એમને સિદ્ધો થવાઈ જાય એવું બધો નથી, એનો પૂર્વ ક્રમ છે, નિયત ક્રમ છે. શું કહે છે કે જે જીવ આશ્રય કરે છે નિજ જ્ઞાયક પરમાત્મ તત્વનો આશ્રય કરે છે, કે જે પરમાત્મ તત્વ જ્ઞાન આનંદ વગેરે અનંત પૂર્ણ દિવ્ય શક્તિઓનો ભંડાર છે, નિજ જ્ઞાયક ભગવાન આત્મા અનંત દિવ્ય શક્તિઓનો ભંડાર છે, જ્ઞાન આનંદ વગેરે અનંત અનંત સામર્થ્ય જેની અંદર રહેલું છે, જે આખા જગતમાં સર્વોત્કૃષ્ટ તત્વ અને સર્વોત્કૃષ્ટ પદાર્થ છે પોતાનો નિજ જ્ઞાયક પરમાત્મા, એનો આશ્રય થતા, એનો આશ્રય થતા એટલે એ જ હું છું, આ સિવાય આ જગતમાં બીજું કાંઈ મમત્વ થવાને કોઈ સ્થાન છે અને અભેદમાં મમત્વ એમ શું કહેવું, એટલે આત્માને નિર્મમ કહેવામાં આવે છે. ન હોય એની વાંછા થાય, ન હોય એની ઈચ્છા થાય, પણ જે અનંત દિવ્ય શક્તિઓ ભરેલી છે પોતામાં અનાદિ અનંત, પોતે જ એ સ્વરૂપે અભેદ છે એની વાંછા શું, અભેદની વાંછા શું, પ્રાપ્તની વાંછા શું એમ કહે છે, એટલે આત્મા નિર્મમ છે એમ કહેવામાં આવે છે કે એને મમત્વ નામનો કોઈ પ્રશ્ન નથી. નિર્દંદ છે, નિર્મમ છે એમ કરીને બધા જે બોલવા એમાં એ વાત લીધી છે. એમાં આશ્રય થતા, એમાં મમત્વ થતા, એમાં પોતાપણું થતા નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય, ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ દશા થાય છે એ વાત ગુરુદેવશ્રીએ ઘણી પ્રસિદ્ધ કરી. દિગંબર સંપ્રદાયમાં પણ આજે એ વાતની અંદર ત્યાગીઓ, વિદ્વાનો, મુનિઓ અજાણ્યા છે. ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય છે એ વાત પોતાના સ્વાનુભવથી ગુરુદેવે પ્રસિદ્ધ કરી છે. પોતાને જે અનુભવ થયો એ વાતની અંદર શંકા હોવાનો પ્રશ્ન રહેતો નથી, એટલી નિશંકતાથી એ વાત પ્રસિદ્ધ કરી છે. ત્યારે એ સમ્યક દર્શનમાં એકલો શ્રદ્ધાગુણ શુદ્ધપણે પરિણમે છે એટલું નથી, એ તો પૂર્ણ શુદ્ધ થાય છે એટલે એની મુખ્યતા આપી છે મુસ્થાનને, પણ તેની સાથે સાથે આત્માના સર્વ અનંત ગુણો, કોઈ બાકી ન રહે, અનંત ગુણો એટલે સર્વ અનંત ગુણો નો અંશ પ્રગટ થાય છે, શુદ્ધપણે એનું આંશિક પરિણામ ચાલુ થઈ જાય છે, અને બધા ગુણોની પર્યાયનું વેદન થાય છે. એ નિર્વિકલ્પ અનુભવમાં સર્વ ગુણોનો અંશ શુદ્ધ થયો, એ સર્વ શુદ્ધ પરિણામ, સર્વ ગુણોના શુદ્ધ પરિણામનો આંશિક અનુભવ એ નિર્વિકલ્પ અનુભવની અંદર હોય છે. એટલે એમાં નવે તત્વનું જ્ઞાન લીધું, મોક્ષ તત્વનું જ્ઞાન લીધું, એનું કારણ આ છે કે જે અખંડ આત્મા છે એ આત્માની અખંડતાને લીધે કેમ આમ થાય છે. ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા પ્રગટી તો પછી એની સાથે અનંત ગુણોનું વેદન આવવાનું કારણ શું, આ એક તર્ક થઈ શકે એવો વિષય છે. હું કહે છે કે એ વસ્તુની અખંડતાનું કારણ છે. આત્મા સ્વરૂપે કરીને એક અખંડ પદાર્થ હોવાને લીધે જ્યાં શ્રદ્ધા શુદ્ધ થઈ ત્યાં અનંત ગુણોનો અંશ શુદ્ધ પરિણામમાં લાગ્યો. એવું આંશિક શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયનું શુદ્ધ પર્યાયનું આંશિક શુદ્ધ પર્યાયનું વેદન એટલે અનુભવન થાય છે. વેદન ભલે જુદા જુદા ગુણોના નામ ન આવડે, ન ઓળખે, એનો કઈ સવાલ નથી. મીઠાઈ ખાય ને મીઠાઈમાં કેટલી 50 જાતની ચીજ નાખી છે એની ખબર ભલે ન પડતી હોય, પણ ખાવાના આનંદની તો ખબર એને પડે છે, સ્વાદની તો ખબર પડે છે કે ચીજ સ્વાદિષ્ટ છે. એ રીતે તે જીવને ચોથા ગુણ સ્થાને પછી સસલું હોય, દેડકું હોય, સંઘની પંચેન્દ્રિય સર્પ હોય, સિંહ હોય, હાથી વાઘ હોય, તેવીને પણ અનંત ગુણોનું શુદ્ધ પરિણમન વેદન રૂપ આવે છે અને પોતાનું સ્વરૂપ સાક્ષાત અખંડ સિદ્ધ પદ રૂપ પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. એને આત્મદર્શન કહો કે નિજ પરમાત્મ દર્શન કહો, બંને એક વાત છે. આત્મદર્શન એ જ પરમાત્મ દર્શન છે. આત્માના પરમ સ્વરૂપનું દર્શન એને પરમાત્મ દર્શન કહેવામાં આવે છે. એને જુદી જુદી ભાષામાં સાક્ષાત્કાર આદિ શબ્દોથી પણ કહેવામાં આવે છે. એટલે જે અન્ય મતમાં જે વાત પ્રસિદ્ધ છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, ગમે તેમ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, એ પરમાત્માનો સાક્ષાત્કાર પહેલા ચોથા ગુણ સ્થાને થાય છે. અને એ બીજો કોઈ પરમાત્મા નહીં પણ પોતાનો નિજ પરમાત્મા છે એનો જ સાક્ષાત્કાર થાય છે. પરિણમનશીલ હોવાને લીધે કોઈ ગુણ પરિણમા વિનાનો કોઈ સમય રહેતો નથી. સર્વ ગુણો પરિણમે છે, પણ અહીંયા એમ કહે છે કે જ્યાં શ્રદ્ધાનું શુદ્ધ થયું તો એટલી શ્રદ્ધા થઈ કે એટલું જ્ઞાન થયું. હજી તો વિદ્વાનોમાં એ વિચાર હજી તકલીફ મૂકે છે કે અહીંયા હજી ચારિત્ર નથી, એને સમ્યક દ્રષ્ટિને ચારિત્ર નથી, એટલે એને અવિરતી કહ્યો છે. ભાઈ અવિરતી તો વિરતીની અપેક્ષાએ, વિશેષ સ્થિરતાની અપેક્ષાએ, પાંચમા છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની અપેક્ષાએ, પણ સ્વરૂપાચરણ નામનું જે ચારિત્ર છે એ તો ત્યાં પ્રગટ થયું જ છે. ઉપયોગ સ્થિર થયો સ્વરૂપમાં ત્યારે સમ્યક દર્શન થયું છે. એ સ્થિરતા એનું નામ જ ચારિત્ર છે, એનું નામ જ સ્વરૂપાચરણ છે. અને પ્રત્યાખ્યાન આવરણ, અપ્રત્યાખ્યાન આવરણ, સંજલન એ બધા એનો અભાવ થઈને જે જે શુદ્ધિ પ્રગટે છે એ યથાખ્યાત ચારિત્ર શુદ્ધિની જે શુદ્ધિ છે એ સ્વરૂપાચરણના વિશેષ ભાવો છે. મૂળમાં સામાન્ય તો સ્વરૂપાચરણ જ છે, એ બધી એની વિશેષતાઓ બતાવી છે કે વૃદ્ધિગત થયો, વૃદ્ધિગત થયું, તારતમ્ય ભેદનો વિષય છે. પણ સ્વરૂપાચરણ તો ચોથા સ્થાને થાય છે, ચારિત્ર ગુણ શુદ્ધ થાય છે, ચારિત્ર ગુણ શું અનંત ગુણો શુદ્ધ થાય છે એમ કહેવાય છે. કોઈ ગુણમાં પૂર્ણ અશુદ્ધિ રહે અને સમ્યક દર્શન હોય. ત્યારે એ જીવ નો નવો અવતાર થયો એમ કહેવામાં આવે. શું એક ભવ માં બે ભવ, એનો એ ભવ ચાલુ છે ઉદયમાન પણે એક નવો અવતાર થયો. કેમ કે એનું જીવન ત્યારથી બદલાય છે, એનું પરિણમન બદલાય છે એમ કહો, પરિણમન ની જાતિ બદલાય છે એમ કહો, કે જીવન બદલાય છે એમ કહો, બધું વિકાર છે. એટલે એનું નવું જીવન શરૂ થાય છે ત્યારથી, અને એ જ્ઞાનાનંદમય શાંતિ વાળું જીવન છે. એમાં અશાંતિ નો ઉપદ્રવ મટે છે. મોટામાં મોટો લાભ કોઈ એ હોય તો એમાં અશાંતિ નો આકુલતા નો ઉપદ્રવ મટે છે. શાંત દશા તિનકી પહેચાની, પરે કર જોડી બનારસે. બનારસીદાસ પોતે સમ્યક દ્રષ્ટિ હતા અને એમણે આવા સમ્યક દ્રષ્ટિને જિનેશ્વરના લઘુનંદન કહીને નમસ્કાર કર્યા છે. અત્યારે પછી ચાલી છે ને સમ્યક દ્રષ્ટિને વંદન નો થાય, વંદન નો થાય. આ કહે છે કે જ્ઞાની જ્ઞાની ને વંદન કરે છે, અજ્ઞાની એ તો સ્વચ્છંદ કરવા જેવો વાત સંભળાય નહીં. એ વાત સાંભળવા જેવી પણ ભાવ નમસ્કાર કર્યા છે. બ્રજ નમસ્કાર તો કલ્યાણ અહીંયા કર જોડીને વાત કરે છે હવે, કે હું તો કર જોડીને નમસ્કાર લીધી છે. એ તો આધારો લીધા નથી. દર્શન બોલો તમને તો આચાર્યો ના આધારો લીધા, જ્ઞાનીઓ ના હતા. ઘણા પ્રત્યક્ષ પણ પુરાવા જ્ઞાની ને વંદન નમસ્કાર ન કરાય, જે અત્યંત ભક્તિ નો વિષય છે એને ત્યાંથી જો નિષેધ કરવામાં આવે તો એ મોક્ષ માર્ગ નો નિષેધ છે. મોક્ષ માર્ગ બંધ કરી દેવાની વાત છે. બહુ મોટો અપરાધ છે. પણ એના આત્મા છે કે નહીં? તિરિયંચ, તિરિયંચ તો એક ખોળિયા છે એને, કે તિરિયંચ લોકો કહે છે શરીર ના ખોળિયા છે. એનો આત્મા તિરિયંચ નથી. સર્વ જીવ છે શુદ્ધ સિદ્ધ સમ, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય, બે વાત લીધી છે. એક પ્રત્યક્ષ ગુરુ નો યોગ, બીજી જીન દશા. જીન દશા લીધી જીનેન્દ્ર દેવ, પ્રત્યક્ષ દર્શાવે છે ને. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય, એ આત્મા છે, સિદ્ધ સમાન આત્મા છે. ત્રિંચને નિમિત્ત મળે તે અને ન પણ મળે, નિમિત્ત મળવાની તક ત્યાં ઓછી છે. કોઈને મળી જાય છે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી સમ્યક દર્શન પામ્યા ત્રિંચ અવસ્થામાં. અંતિમ તીર્થંકર તીર્થાદિનાથ કહેવાય, પ્રથમ ઉક્ષમ સમ્યક દર્શન પામ્યા ત્રિંચની અવસ્થામાં, સિંહની અવસ્થામાં પામ્યા છે. પ્રસિદ્ધ વાત છે. સર્વ ગુણાંશ તે સમય ત્યાંથી પ્રગટ થયો, સીધા ત્યાંથી દેવ થાય. સીધી સંલેખના કરી જેવું સમ્યક દર્શન થયું, જોઈ લીધું કરે. આ તો એવો ભાવ છે કે માંસાહાર વિનાનો ખોરાક નથી. સિંહ ખડ ખાય અને સિંહ ઘાસ ન ખાય. ગાય ભેંસ ઘાસ ખાય પણ સિંહ ઘાસ ખાય નહીં. એ તો બીજા પ્રાણીને મારીને જ ખાય. એને 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 ઉદય જેવો છે. માણસ કે ઉદય હોય તો પાપ કરવું કે ન કરવું, આહારનો ત્યાગ કરી નાખ્યો, દેહ ત્યાગ થઈને સીધા દેવલોકમાં ઉપજે છે, વૈમાનિક દેવમાં જાય, સીધા નીચેના દેવલોકમાં ભવનવ્યાસી જ્યોતિષ યંત્રમાં જાય. મારીચી ના ભાવ માંથી સંસ્કાર માં આવી ગયેલા, એ ચક્કર માં ફસાઈ ગયેલા, જીવ ચક્કર માં ફસાઈ જાય છે, મારીચી ના ભાવ થી ફસાઈ ગયેલા. કેટલો એક કોડા કોડી સાગર નો ચોથો આરો છે, ચોથા આના આરાના પ્રારંભમાં એમનો ઇતિહાસ વિદિત થયો. જીવ તો અનંત કાળથી છે, આત્મા તો બધા અનંત કાળથી છે, પણ આ નવ સર્પિણ્યાના ચોથા આરાના પ્રારંભથી ભગવાન મહાવીર સ્વામીનો ઇતિહાસ પ્રસિદ્ધ થયો. મહાપુરાણની અંદર એ વિશે ચાલ્યો છે. ત્યાર પછી અનેક વાર નારકીમાં ગયા છે, અનેક વાર હિંસક પ્રાણીનો ભાવ ધારણ કર્યો છે. કેમ કે તેમ ક્રોધ ની તારતમ્યતા બે જગ્યાએ વિશેષ રહે છે, બે જગ્યાએ એના સંસ્કાર રહે છે, બે જગ્યાએ એવા જ કર્મ બંધાય છે. નારકી માંથી બહાર નીકળે મોટા ભાગે હિંસક પ્રાણી થાય, હિંસક પ્રાણીના ભાવમાં ઘણી હિંસા કરે મોટા ભાગે નારકીમાં જાય. જેમ નિગોદ માંથી નીકળવું મુશ્કેલ પડે એમ આ બે ગતિ માંથી ત્રીજ નરક માંથી નીકળવું મુશ્કેલ પડે છે. આવા પ્રકાર ઉમે છે, એ છેલ્લે નરક માંથી આવે છે સિંહના ભાવમાં. ત્યાં યોગ્યતા પાકી છે, નિમિત્ત મળે છે, નિમિત્ત મળે કે ન મળે, મળે પણ ખરું ન પણ મળે, ન મળે ત્યાં પૂર્વે મળેલું હોય તો સમ્યક દર્શન થાય, નહીં તો ત્રી ઇંચના ભાવમાં કોઈને સમ્યક દર્શન થતું નથી. નારકીમાં ત્રી ઇંચમાં ત્યારે જ સમ્યક દર્શન થાય કે નિમિત્ત મળ્યું હોય તો પૂર્વે, અને કા વર્તમાનમાં પહેલી બીજી નારકીમાં મિત્ર હોય છે એ દેવ થઈને જાય છે, દેવ હોય તો જઈ શકે છે, એનું નિમિત્ત મળે છે. નીચે તો કોઈ નિમિત્તની સંભાવના નથી. સંસ્કાર લઈને ગયો હોય તો સાતમી નારકીઓ પણ પામે. નિમિત્તને ગોતવા જવાની જરૂર નથી, એમાં મનુષ્ય તો એ વિચાર કરવાની જરૂર નથી. અત્યારે તો સબ અવસર આ ચુકા હે, એ અત્યારે તો વિચાર કરવાનો એ પ્રશ્ન જ રહેતો નથી. એ કુદરત બંધાયેલી છે, એની સાથે કુદરત બંધાયેલી છે. ગમે એવો પાપી એક સેકન્ડમાં પાત્રતામાં આવે, જ્યારે એને અંતરથી એમ થાય કે મારે મારું હિત કરવું છે, બસ એ જીવનમાં હિત કાર્ય કરી લેવું છે, અને મારો સંસારનો નાશ મારે કરવો જ છે, હવે સંસારમાં રખડવું નથી, એવું જ એને અંતરંગ ભાવના થાય, એ પાત્રતામાં આવી શકે. એને એને કોઈ પૂર્વક્રમ લાગુ પડતો નથી, ગમે તે સ્થિતિમાં હોય પાત્રતામાં આવતા હોય. અંદરની વસ્તુ એટલી પાવરફુલ છે કે એની ભાવના કરતા પૂર્વ કરેલા પરિણામ બધા નિસત્વ થઈ જાય છે, એનો એનો સત્તામાં એનો રસ ગાળી નાખે છે. શું ઊંધા પરિણામ આ જીવે અનેક કર્યા હોય છે, થઈ ગયા હોય છે જાણે અજાણે, પણ જ્યાં પોતે સન્માર્ગનો નિર્ણય કરે, નિર્ધિતનો નિર્ણય કરે અંતરથી, અંતરથી ઉપર ઉપરથી તો ઘણી વાર સત્તામાં રહેલા કર્મનો અનુભાગ ગળી અનુભાગ છે એ ફરી જાય, રસ ન રહીએ
એટલે
એટલી સામર્થવાળી વસ્તુ છે. શક્તિનો એટમ બોમ્બ છે આ, ફાટ ફાટ શક્તિ છે. પોતે તૈયાર થાય તો કારણ પરમાત્મા ખડો છે, એવી વાત છે. કહે છે કે ચોથા ગુણ સ્થાને અનંત ગુણોનું શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે, બધા ગુણોની પર્યાયનું આંશિક વિદન થાય છે, તેને શ્રીમદ રાજચંદ્ર સર્વગુણાંસ્તે સમ્યક્ત્વ એમ કહે છે. રાજચંદ્રજીએ પોતાના પત્રોની અંદર એ વાત લીધી છે. સર્વ ગુણાંશે પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ચોથા ગુણ સ્થાને આત્માના જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે એમ કહે છે. ટોડરમલજીએ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે એમાં પણ સમ્યક દર્શનમાં ચોથા ગુણ સ્થાને ફોડ પાડીને, કેમ કે તો કરણ સ્વરૂપના પ્રખર વિદ્વાન હતા, તેમણે ગુમટસાર જેવા કર્ણાનુયોગના શાસ્ત્રની પોતે ટીકા કરી છે. સમાધાન ચંદ્રિકા, સમ્યક જ્ઞાન ચંદ્રિકા, સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકાનું નામ છે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા એટલે એમને મોક્ષમાર પ્રકાશકમાં પણ કર્ણાનુયોગની શૈલીથી વાત કરી છે. એ શૈલી આવે છે, આગમ શૈલી જેને કહેવાય, અધ્યાત્મ શૈલી અને આગમ શૈલી બે પ્રકારે વ્યાખ્યાન આવે છે. એમાં એમનો આગમ શૈલી પદ્ધતિ છે મોક્ષમાર્ગ પ્રકાશકની. ગુરુદેવની વ્યાખ્યાન પદ્ધતિ અધ્યાત્મ શૈલીની છે. બેની શૈલીમાં પોતે આધાર આપે છે મોક્ષમાર્ગ પ્રકાશકના કરતાનો. પંડિત ટોડરમલજી પણ ચોથા ગુણ સ્થાને આત્માના જ્ઞાનાદિક જ્ઞાનાદિક ગુણો એક દેશ પ્રગટ થયા છે એમ કહે છે. તે વાત બેનના બોલમાં, એટલે પૂજ્ય બેન શ્રી ચંપાબેનના વચનામૃતના ગ્રંથમાં આ વાત આ પ્રમાણે આવી છે. એ વચનામૃત આખું ઉદ્ધરણ કરેલું છે, અવતરણ ચિહ્નોમાં છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાની સાથે સાથે આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. ત્રણ જ્ઞાનીના આધાર આપ્યા છે એક પ્રવચનના બોલમાં. સર્વ ગુણ પોતે તો પોતે બીજા ત્રણ જ્ઞાનીના આધાર સર્વ ગુણાંશ તે સમ્યક સ્વયં. સો વર્ષ પહેલા, 200-250 વર્ષ પહેલા થયા ટોડરમલજી, 100 વર્ષ પહેલા શ્રીમદજી થયા, વર્તમાનમાં પૂજ્ય બેનશ્રી પણ આ વાત કરે છે એમ કહીને ત્રણ આધાર લીધા છે. બહુ સ્પષ્ટ વિષય સ્પષ્ટ બહુ કરે છે ગુરુદેવના પ્રવચનોની અંદર. આ એક વિશેષતા છે કે જે વિષય હાથમાં લે છે ચારે પડખેથી છણીને એકદમ વિષયને સ્પષ્ટ કરે છે. સ્પષ્ટતાની દ્રષ્ટિએ જૈન દર્શનના ઉપલબ્ધ સાહિત્યમાં એક અજોડ વિષય છે ગુરુદેવના પ્રવચનો. એ ઘણી સ્પષ્ટતા આવી. નહીતર અધ્યાત્મનો વિષય અરૂપી આત્માની અરૂપી પર્યાયો અરૂપી ભાવોને ભાષાગોચર મૂકવા કઠિન વાત છે. અનુભવી જેવો પણ બહુ ઓછું કહી શકે છે એ વાત એમણે ઘણી ઘણી કરી છે. મિથ્યા દ્રષ્ટિને તો બધા ગુણોનું વેદન વિપરીત છે, તો વિપરીતમાં એ તો અનંત ગુણોનું જ વેદન છે ને. જે અનુભવ છે એ તો આત્માનો અનુભવ છે, આત્માને પરિણામનો અનુભવ છે, પરચિતનો તો અનુભવ થતો નથી. બધા ગુણો છે પણ એને પોતાને ખબર નથી કાંઈ. ઊંધું શું, સોળું શું, આ જ્ઞાન શું, જ્ઞાન સિવાયના અન્ય ગુણો શું, એટલે જ્ઞાનમાં બીજું જ્ઞેય શું, જ્ઞાન ને કાંઈ બે જુદું પડતું નથી એને, તો એને કાંઈ જુદું પાડી શકતો નથી. બધા ગુણોનું પરિણામ અંશ એટલે જેટલો ઉઘાડવો એટલો વેદન થાય. ગુણ કોઈ પૂરેપૂરો બહાર આવી જાય છે એમ તો બનતો નથી. ગુણનું જે પરિણમન છે એમાં તારતમ્ય ભેદ તો હંમેશા રહે છે. જેમ કે જ્ઞાન લઈએ તો નિબોધની અંદર અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન ગુણ પરિણામ, જ્ઞાન ગુણનું ખુલ્લો પરિણમન છે અને કેવળ જ્ઞાનમાં પૂરું છે. અને ચોથા ગુણ સ્થાને સાધક અવસ્થામાં શોષણ પ્રમાણ છે એમ. એટલે એવી રીતે બધા ગુણોમાં તારતમ્ય ભેદ તો બધે પડે છે. એટલે જેમ ગુણો છે દ્રવ્યાંશો છે, એમ પર્યાયો છે તે ગુણાંશો છે. દ્રવ્યાનું યુગ થી વિચારીએ તો દ્રવ્યાનું યુગમાં એ પદ્ધતિ ચાલે છે. ગુણ શું છે કે દ્રવ્યાંશો છે, દ્રવ્યના અવયવો છે, દ્રવ્યની વિશિષ્ટતાઓ છે. એ સિવાય દ્રવ્ય કોઈ બીજી ચીજ નથી. ગુણ સમુદાયો દ્રવ્યમ એમ કહ્યું ને, તો બધા ગુણોનો સમુદાય તે જ દ્રવ્ય છે, કોઈ જુદી જુદી ચીજ નથી. એટલે જે દ્રવ્યાંશો કહો કે ગુણ કહો, દ્રવ્યાંશ કહો કે ગુણ કહો, એક વાત છે. એમ પર્યાય છે એ ગુણાંશ છે, અથવા સમગ્ર રીતે આખા દ્રવ્યની પર્યાયને લેવી હોય તો એ આખા દ્રવ્યની પર્યાયને પણ દ્રવ્યાંશ કહેવામાં આવે છે. ભેદની અપેક્ષાએ એને ગુણાંશ કહેવામાં આવે છે, અભેદની અપેક્ષાએ એને પણ દ્રવ્યાંશ કહેવામાં આવે છે. શક્તિ શક્તિ પણ એ રહીને પરિણમે છે, શક્તિ શક્તિ પણ એ રહીને વ્યક્તપણે પરિણિમા જ કરે છે, કોઈ સમય પરિણિમા વિના ની રહેતી નથી. પણ શક્તિ પણ રહીને હા દ્રવ છે ને એ તો આખી ચીજ છે. વૃક્ષની ઉપમા લ્યો, ડાળી છે, ફળ છે, ફૂલ છે, પાંદડા છે, મૂળ છે, થડ છે, એ બધું થઈને વૃક્ષ છે. એનાથી કોઈ જુદું વૃક્ષ નથી, તેમ કોઈ એક અવયવ આખું વૃક્ષ નથી. એક ડાળીને વૃક્ષ ન કહેવાય, એક ફળને વૃક્ષ ન કહેવાય, એક પાંદડાને વૃક્ષ ન કહેવાય, મૂળને વૃક્ષ ન કહેવાય, થડને વૃક્ષ ન કહેવાય. એમ વચનામૃતમાં આ વાત નીચે પ્રમાણે આવી છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં કેટલામાં બોલ છે આમાં નથી નોંધ કરેલો, પણ જોઈ લેવો અંદર. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં જે આનો છે ને વર્ગીકરણ, એમાં સ્વાનુભૂતિનો મહિમા એ વર્ગમાં આવશે. સ્વાનુભૂતિનો મહિમા જ્યાં કર્યો છે એ વર્ગની અંદર આવશે. બીજું રાખ્યું છે આનંદ ગુણની આશ્ચર્યકારી પ્રગટ દશા થાય છે, અપૂર્વ આનંદ પ્રગટ થાય છે. સિદ્ધ દશામાં સિદ્ધ પરમાત્માને જે પરમાનંદ હોય છે એ પરમાનંદની જાતિનો આનંદ પ્રગટ થાય છે, દૈવી આનંદ પ્રગટ થાય છે, દિવ્ય આનંદ પ્રગટ થાય છે. જે આનંદનું વર્ણન કરવા ભાષામાં સામર્થ નથી, છદ્મસ્થની વાણીમાં તો સામર્થ નથી, પણ દિવ્ય ધ્વનિની વાણીમાં પૂતગળોમાં પણ, દિવ્ય ધ્વનિના પૂતગળોમાં પણ એ સામર્થ નથી. તો એ કેવો આનંદ છે એનું કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી કુતૂહલ ઉપજવું. ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ સમયસારના 23મા કળશમાં એમ કહે છે કે એક વાર કુતૂહલ તો કર. આવી જાતનો અનંત આનંદ જેમાં ભર્યો છે એવા પરમાનંદમય તત્વનો એક વાર કુતૂહલ તો કર. કથમપી મૃતમાં મૃતવા કૌતૂહલી સન, કુતૂહલ વાળો થયો થકો મરીને પણ એક વાર. કથમપી મૃતવા એટલે ગમે તેમ એક વાર કોઈ પણ પ્રતિકૂળતાથી લયા વિના, પ્રતિકૂળતાઓની ચિંતા કર્યા વિના એક વાર સ્વરૂપનો, સ્વરૂપ પ્રાપ્તિની ચિંતામાં, સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસામાં 6 મહિના તો ઉભો રહીએ. અમે તને એમ કહીએ છીએ કે તને 6 મહિનામાં અવશ્ય પ્રાપ્તિ થશે, થશે ને? 6 મહિના સુધી ત્યાં નાખ્યો છે. કેમ કે સમ્યક સન્મુખની ઉત્કૃષ્ટ અવધિ 6 મહિના છે. સન્મુખ થાય એ 6 મહિનામાં મંદમાં મંદ પુરુષાર્થ વાળો ગ્રહણ કરેલો છે. સાધારણ મંદ પુરુષાર્થ હોય તો 1-2 મહિનામાં લઈ લે, પણ અત્યંત મંદ પુરુષાર્થ વાળો 6 મહિનામાં લઈ લે. તેજી વાળો તો કલાકોમાં લઈ લે કે દિવસોમાં લઈ લે, જેવો પુરુષાર્થ. એટલે એમ કહ્યું કે 6 મહિના તો કુતૂહલ કર. ઠીક, આયુષમાં 6 મહિના શું છે? 50, 55, 60, 65, 70 ગયા એને આ 6 મહિનાનો ટાઈમ નથી મળ્યો કાંઈ, એ તો કાંઈ પ્રશ્ન રહેતો. અને સન્મુખતામાં આવે છે તો સંસ્કારમાં આવે છે. સંસ્કારમાં આવ્યો એ સંસ્કારના અંકુર ફીટ્યા વિના આવે છે. એટલે એક વાર એમ કહે છે કે અપૂર્વ દિશા, સન્મુખની અપૂર્વ દિશા, દિશાફેર થાય એટલો તો ઓછામાં ઓછો કર. અંદરથી એ વાત એવી રીતે આવવી જોઈએ પણ કે આ કરે છૂટવું છે, આ કરી લેવું છે, કરે છૂટકો છે કે લીધે છૂટકો છે, લેવું છે ને લીધા વગર જવું, એટલું એક વાર અંદરથી જોર આવે તો માર્ગ સુગમ અને સરળ છે, અને નહીતર બધું કઠિન લાગ્યા કરશે. આ બધું અઘરું છે ને, કઠિન છે ને, ઊંચું છે ને, આ કઈ સમજાતું નથી, આપણું કામ નહીં ને એવું બધું એને લાગ્યા કરશે. નહીતર ખરેખર એવું નથી. જો અંદરથી નિર્ણય કરે તો ક્યાં કરાચી પણ એમ નિયુક્ત એવો વિવેક તો અહીંયા નહીં થાય. અહીંયા કોઈ નામ ક્ષેત્ર નથી બરાબર. એ જમાનાની અંદર છોડી દીધું છે ઘર, આવી નરમ પ્રકૃતિ સ્વભાવની. આશ્ચર્યની વાત એ છે કે ખૂબ નરમ સ્વભાવના પોતે બહુ કડકમાં કડક પગલું ઉઠાવ્યું છે જીવનના પ્રારંભમાં. 15 વર્ષની ઉંમરે આટલું કડક કદમ ઉઠાવ્યું છે, હાર્ડ સ્ટેપ લીધું છે. લગ્ન થયા પછી ઘર છોડીને નીકળી જવું, અને એ આજથી 60 વર્ષ પહેલા, અત્યારે 75 ગણીએ તો 60 વર્ષ પહેલાની વાત થઈ ને. આથી 60 વર્ષ પહેલાના જમાનાની વાત છે. આજકાલના જમાનામાં તડફડ કરે છે એ વાત નથી. પોતે પાછા ખૂબ નરમ પ્રકૃતિના, પાણી ભરવા જાય તો આઘી ખસ કોઈને કઈ ન કે મારે પહેલા ભરવું છે એ ન કહી શકાય. એટલા બધા નરમ સ્વભાવના પહેલેથી અટું મોટું કડકમાં કડક પગલું ભર્યું તો અંદર નિર્ણય કેટલો મજબૂત થઈને આવ્યો હશે આ અંદાજ કાઢવાનો, 83 મૂકવાનો વિષય આટલો છે. કે જો નરમમાં નરમ પ્રકૃતિ સ્વભાવ હોય એ પણ મોક્ષ માર્ગ બાજુનો નિર્ણય કરે તો આવો એકદમ કડક મજબૂત દ્રઢ નિર્ણય કરી શકે છે, અને એમાં કોઈને ગણકારે નહીં. ખરેખર તો આખા સંસારને ગણકાર્યો નથી. બસ એ પાત્રતામાં આવે એને ન મળે એ પ્રશ્ન પછી રહેતો નથી, પછી એ પ્રશ્ન નથી. પણ એક વાર પરિસ્થિતિ તો પોતાના ઉદય અનુસાર ગમે તે હોય, આખા સંસારનો ઉલાળ્યો કરે આ નિર્ણય કરે ત્યારે, નિર્ણય કરે ત્યારે શું કરે છે? એક વાર ઉલાળ્યો કરે ને, પહેલું આ કરવું છે, આ જ કરવું છે, આ કરે છૂટકો છે, આ કરેલું પછી જોઈ જશે, પછી જોઈ લેશું. જોઈ લેશું શબ્દ વાપર્યો છે ને શ્રીમદજીએ, જોઈ લેશું એ બહુ ગંભીર અર્થમાં લખેલું છે. સુભાગભાઈ ચિંતા કરતા હતા, જોઈ લેશું એની ચિંતા કરવામાં, એ જોઈ લેશું. એવી પરિસ્થિતિ છે. મૂળ તો શું છે કે જેટલું મમત્વ આ જીવને સંયોગનું, પોતાની અનુકૂળતાનું, સગવડનું, સુખાભાસનું છે, એટલું એને આત્માની, આત્માના હિતનું મમત્વને દરકાર નથી. એટલે એ નિર્ણય થતો નથી, એટલે એ પાત્રતામાં આવતો નથી, એટલે એનું હિત થતું નથી.
દેવ શ્રીમંદર ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાનપુર દેવ.